તારીખ 21/4/1989 ને શનિવાર ના રોજ બેનશ્રી ના વચનામૃત પર પૂજ્ય ગુરુદેવ શ્રી નું મુંબઈ માં પ્રવચન પ્રવચન નંબર 14.
નમો ડોય સૌ હરિયંતાણમ, નમો ડોય સૌ સિદ્ધાણમ, નમો ડોય સૌ આયુર્યાણમ, નમો ડોય સૌ ઉજ્જાયાણમ, નમો ડોય સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકાર મિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધમ શ્રી ઓમકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મંગળમ નમઃ. સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય વિભાવ નિયુત નિદાતા.
અંતરમાં તત્વ નિવાસ છે. અનંત કાળથી આ તત્વ આત્મા રાગથી પણ જ્યાં નિરાળો અંદર છે, એવું જેણે અંતરમાં સ્વતત્વનું અવલંબન લીધું નથી તેને ધર્મની શરૂઆત થતી નથી. હું તો હરીસાની જેમ અત્યંત સ્વચ્છ છું. અહીંથી શરૂ કર્યું. હરીસો જેમ પોતાના સ્વભાવથી સ્વચ્છ છે એમ હું આત્મા મારા સ્વભાવથી જ હું સ્વચ્છ અને નિર્મળ છું. વિકલ્પની જાળથી આત્મા મલિન ન થાય. શું કે છે ભગવાન? આત્મા વસ્તુ જે છે સચ્ચિદાનંદ પ્રભુ નિત્યાનંદ સહજાત્મ સ્વરૂપ, એ રાગાદિના વિકલ્પની વૃત્તિઓથી એ વસ્તુ મલિન ન થાય. આ વાત બેહારી જમ્યા બે ન બેસે પણ વસ્તુનો સ્વભાવ છે. વિકલ્પની જાળથી આત્મા મલિન ન થાય. આ શરીર આદિ તો પર જળ છે, એ તો એના અસ્તિત્વમાં નથી, પણ રાગની જાળ ગુણગુણી ભેદનો વિકલ્પ ઉઠે કે કોઈ પંચ પરમેશ્વરના સ્મરણનો વિકલ્પ રાગ ઉઠે, એ પણ જાળમાં આત્મા મલિન ન થાય, વસ્તુ મલિન ન થાય. વસ્તુ સચ્ચિદાનંદ નિર્મળાનંદ સ્ફટિક જેવો નિર્મળ સ્ફટિક છે, એવો જ પ્રભુ ચૈતન નિર્મળ ત્રિકાળ છે. એ વિકલ્પની જાળથી વસ્તુ મલિન ન થાય. પર્યાયમાં અવસ્થામાં હાલતમાં વર્તમાન દશામાં ભલે મલિનપણું એક સમયની અસ્તિત્વમાં દેખાય, પણ તિકાળી વસ્તુમાં એ મલિનપણું આવતું નથી. અને તે તિકાળી ચીજમાં દ્રષ્ટિ કરીને અનુભવ કરવો એનું નામ સમ્યક દર્શનની ધર્મની પહેલી શરૂઆત છે. આવી વાત છે. બીજાઓ સમજી શકે કે ન સમજી શકે, એ બીજાઓને ધર્મ પમાડી શકાય કે ન પમાડી શકાય એની સાથે કાંઈ સંબંધ નથી. મારો નાથ નિર્મળાનંદ પ્રભુ શુભ ને અશુભને વિકલ્પની વૃત્તિની જાળથી એ વસ્તુ મલિન થઈ નથી. એની વર્તમાન મલિન પર્યાયની દ્રષ્ટિ છૂટી અને એનાથી રહિત ભગવાન નિર્મળાનંદ છે એમાં એની દ્રષ્ટિ જાય તો તે વસ્તુ મલિન થઈ નથી. અને તેથી તે નિર્મળ ચીજનો વર્તમાનમાં અનુભવ કરતા તેમાં તેને અતિન્દ્રિય આનંદનો અનુભવ થાય, અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે, ત્યારે તેણે આત્માને જાણ્યો અને માન્યો અને છે એવો એણે ત્યારે કબૂલ્યો. આ તો શરૂઆતની વાત છે ભાઈ. સંન્યાસ દર્શન વિના બધી ક્રિયાઓ વ્રતને તપને કરીને કરે ગમે તી. પ્રભુ જન્મ મરણના અંતેમાં નહીં આવે પ્રભુ, કારણ કે તો પુણ્યને પાપના ભાવ તો પોતે સંસાર છે. એ સંસારથી સંસારનો અંત કઈ રીતે આવે? પણ એ પુણ્યને પાપને વિકલ્પ જાઓ એ વિનાનો ભગવાન આત્મા જેમાં સંસાર નથી એટલે રાગનો ઉદય નથી, અને એનો ભાવ જે સંસારનું કારણ રાગ એ પણ એમાં નથી. એવી વિકલ્પ વિનાની ચીજને મલિન ન થાય. હું તો વિકલ્પથી જુદો છું. અરે આવી વાત છે. અંદર ચૈતન્ય ભગવાન રાગની વૃત્તિથી તદ્દન જુદો છે. ખરેખર તો એ વસ્તુ જે છે એ શુભ રાગના વિકલ્પને પણ અડી નથી. એ વસ્તુ છે. ભગવાન જેણે આત્માને ભગવાને જોયો, એ ચીજ નિર્મળ એવી ચીજ છે કે તેમાં વિકલ્પનો અંશ એમાં નથી, અને જેમાં એ વિકલ્પનો અંશ નથી એ સંસારને સંસારના ભાવથી રહિત છે. તો એનો આશ્રય કરવાથી સંસારથી રહિત થઈ શકાય છે. પણ વિકલ્પની જાળ છે એ તો સંસાર છે. જાય તો ભક્તિ પૂજા વ્રતાદિ ગમે તે વિકલ્પ હો, પણ એ તો પરદ્રવ્યને કારણે પરના લક્ષ્ય ઉત્પન્ન થતો વિકલ્પ જાળ એ તો સંસાર છે. એનાથી છૂટવું હોય તો જેમાં એ નથી એ ચૈદાનંદ દ્રવ્ય સ્વભાવ વસ્તુ સ્વભાવ ચિર ઘન આનંદ કંદ એમાં એ વિકલ્પ છે જ નહીં. એ હું તો નિર્વિક વિકલ્પથી જુદો આવો એને અંતરમાં સ્વસન્મુખનો પ્રયત્ન કરવો પડશે પ્રભુ. એવી વાત છે. નિર્વિકલ્પ આનંદ ઘન છો. શરીરાદિ તો હું છું જ નહીં, એ તો જગતની ચીજ છે. હું પાપના ભાવિ વિકાર છે, પણ મારી અલ્પજ્ઞતા છે એમાં હું નથી. હું તો પૂરો આનંદ ઘન છું. આખું કામ છું ભાઈ છે. નિર્વિકલ્પ ને આનંદ ઘન બે શબ્દ વાપર્યા. નિર્વિકલ્પ એટલે રાગની વૃત્તિના વિકલ્પની મલિનતાથી રહીત રેડ, અને આનંદ ઘન. વાફા મારે પરમા અહીં અહીં સુખ અહીં સુખ અહીં સુખ કે છે. હું તો નિર્વિકલ્પ આનંદ ઘન છું. એવી અંતરદૃષ્ટિ કરી સત્ય સંન્યાસ દર્શન તેનું નામ કહેવાય. કેમ કે જેવડું એ સત્ય જેમ છે તેને તે રીતે કબૂલે તો એને સંન્યાસ નામ સત્ય દર્શન કહેવામાં આવે. જીવણો એ પૂરમ સત્ય છે, એનાથી બીજી રીતે અલ્પપણે વિકારપણે આદિ અને કલ્પે તો એ તો મિથ્યારૂપી સંસાર છે. સમજાય છે? કાંઈ હું તો નિર્વિકલ્પ આનંદ ઘન છું, એવો ને એવો પવિત્ર છું. એટલે શું કે છે? ગમે તેવું નિબોધમાં અનંતાભવ કર્યા, નરકના આનંદ ભવ કર્યા, પણ હું વસ્તુ છું એ તો એવો ને એવો છું, મારામાં કંઈક મલિનતા કે અલ્પતા આવી નથી, પૂર્ણતા ને નિર્મળથી ભરેલો હું ભગવાન છું. હા હા હા, એવો ને એવો પવિત્ર છું. અનંત વાર નરકમાં ગયો, અનંત કયા નિર્વૃદના ભાવ, તો એ તો બધી પર્યાયની અવસ્થા માં અવસ્થા દ્રષ્ટિ ઠીક કર્યા, પણ વસ્તુ તો એ કે હું એવો ને એવો અનાદિ છું. હા હા હા, દરિયાઓ મોટું પાણીનો ભર્યો હોય પણ કાંઠે ચાર હાથનું કપડું પર્યંત આડું રાખ્યું હોય ને પોતે ચાર હાથનો ઊંચો હોય એની નજરમાં કપડું આવે, એની નજરમાં દરિયો ન આવે. સમુદ્ર છે અગાઢ પાણીથી ભરેલો, ગંભીર અને પોળાશનો પાર અગાહનો નથી, છતાં કાંઠે ચાર હાથનું કપડું પર્યંત નામ આડપમાં રાખ્યું હોય તો નજર કરનારો પણ ચાર હાથ ઊંચો ને કપડું ચાર હાથ ઊંચું, એની આંખોમાં તો કપડું આવે, થોડી ચીજ આવે. એમ ભગવાન આત્મા રાગના વિકલ્પની નજરમાં ઉભો રહે, એને ટીકાળી નિર્મળાનંદ નજરમાં ન આવે ના એમ કે છે. બેનના વચનો છે, બેનો પાસે કહેલા દીકરીઓ વચ્ચે આ તો સમાચાર આવ્યા છે કે આવશે નહીં, ડાક્ટરો ના પાડે છે મુંબઈ જવું નહીં, સમાચાર આવી ગયા છે. આ તો રાત્રે કોઈ ચર્ચામાં દીકરીઓમાં બોલાઈ ગયું ના લખાઈ ગયું છે, બાકી આ તો અંતરના ઉભરા છે. આનંદનો નાથ અંદર ઉછળ્યો છે, હિરોળા મારતો આત્મા અંદર, નિર્વિકારી નિર્વિકલ્પ આનંદ ઘન છું, અને હું તો પવિત્ર જેવો છું તેવો અનાદિથી એવો ને એવો રહ્યો છું. ગમે તેટલા ભવ કર્યા તે ભવ અને ભવના ભાવ તેની મારા દર સ્વભાવમાં અસર નથી. તે અસરમાં હું આવ્યો નથી અને તે અસર મારામાં નથી, એવો હું પવિત્ર અનાદિ અનંત છું છે, એવો ને એવો પવિત્ર છું. આ એમ પોતાના સ્વભાવની જાતિને ઓળખ, એમ પોતાના સ્વભાવ, સ્વનામ પોતાનો નિર્મળ ત્રિકાળ ભાવ, એ સ્વભાવને જાતિને ઓળખ, સ્વભાવની જાતને ઓળખ. રાગ આદિ સ્વભાવની જાત નથી પ્રભુ, એ તો કદાચ છે. સમજાય છે કાંઈ? પોતાના સ્વભાવની જાતિને ઓળખ, આવા શબ્દ પડ્યા છે. પોતાના સ્વભાવની જાત એ તો ત્રિકાળ પવિત્ર આનંદ કંદ પૂરણ ઘન છે, તેની સ્વભાવની જાતને ઓળખ. સ્વભાવથી વિરુદ્ધ જે રાગ આદિ નિમિત્તાદિ છે એ તારામાં નથી, તું તે રૂપે થયો નથી, તેની અસર તને કોઈ દી લાગુ પડી નથી. આ હા હા, વસ્તુ સ્વભાવ જે દ્રવ્ય સ્વભાવ છે એને વિકલ્પની જાળની અસર સંગ અડ્યો નથી, એવો હું છું એમ અંતરમાં નજરમાં જન લે. આખરી વાત છે પ્રભુ, માર્ગ બહુ હતો અને આ સમ્યક દર્શન વિના જે કંઈ કરવામાં આવે ઉપરના વ્રત ને તપ ને ભલામું ફલામું એ બધા એકડા વિનાના મીંડા છે, મીંડાની કોઈ સંખ્યા ન હોય, લાખ કરોડ મીંડા લખી કઈ સંખ્યામાં ગણાય એમ પ્રભુ પોતે હાથ ન આવે અને એના વિના બધી વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને દાન ને દયા લાખ ને ક્રોડ ને અનંત વાર કરે એ હાથ નહીં આવે પ્રભુ એમાં. અને હાથ આવે તો હું પવિત્રતા વિકલ્પ થી મલિન થઈ મલિનતા માની ભ્રમણામાં છેતરાઈ ગયો છે. હા હા, અતિન્દ્રિય આનંદ નો કંદ પ્રભુ એ વિકલ્પની મલિન થઈ રાગનો અંશ પછી બને શુભો કે શુભો મોક્ષ પાવડમાં એ ગાથા સોળમાં કહ્યું છે કર દવાઓ દુગઈ પ્રભુ સ્વદ્રેનો આશ્રય વિના જેટલું લક્ષ અમારા ઉપર પણ તને જશે એ અમે તારા દ્રવથી પરદ્રવ જુદા છીએ જુદા ઉપર લક્ષ જશે પ્રભુ તારી દુર્ગતિ છે. દુર્ગતિ એટલે તારા ચૈતન્યની ગમ ગતિ નથી. ચૈતન્યથી કદાચ રાગ છે તે ગતિમાં જઈશ. આવું છે આ તો ક્યાંય કે છે વિકલ્પની મલિન થઈ મલિનતા માની દેવગુરુને ધર્મનું લક્ષ કર્યું સ્મરણ કર્યું એ પણ એક વિકલ્પ છે. પદ્રવ તર્પના ઝુકાવ સ્વદ્રવનો ઝુકાવ છોડીને પદ્રવ તર્પનો ઝુકાવ એ મલિનતાનો વિકલ્પ ભાવ છે. એ મલિનતા માની ભ્રમણામાં છેતરાઈ ગયો છે. જે ચીજ છે તેને ન જાણતા એ વિકલ્પનો સૂક્ષ્મ રાગ અંદર ઉઠે એનાથી જાણે હું મલિન થઈ ગયો છું એમ મલિન થઈ મલિનતા માની બે શબ્દ છે. વિકલ્પથી મલિન થઈ એટલે વિકલ્પ છે એનાથી મલિન પર્યાયમાં થઈ અને મલિનતા માની. આ તો બેનના વચનો એકના તત્વના છે. એ તો બોલી ગયેલા નથી, એ તો મરી ગયેલા છે. એ તો એક ઈસ્ત્રીનો દેહ આવી ગયો કોરોના કારણે. અત્યારે તો બાપુ એને ઓળખાવવા જગત પાસે કઠણ છે. એ આ તો રાતે બોલી ગયેલા બેન લખી દીધું દીકરી. હા હા, અહીંયા તો અંદર ની એકલી વાતું છે. હા હા, કપાટા ખોલ પ્રભુ. હા હા હા, એ મલિન વિકલ્પની જાળમાં રોકાઈ ગયો તારો નાથ અંદર અનંત ગુણથી ભર્યો એને તે તાળા માર્યા છે. એ તાળા માર્યા એને ખોલ. અંદર ભગવાન બિરાજે છે પૂર્ણાનંદ. હા હા હા, સમજાય છે કઈ? જાત ઉપદેશની જુદી છે એટલે કઈ આકરું વાગે. ધીરુભાઈ બધા શેઠિયા ઉજવવાના એમના પૈસા નો દાન નું કરે એટલે રહી રહી થઈ જાય થઈ જાય ધર્મ જાણે. બે પાંચ લાખ ખર્ચે એટલે થઈ જાય ધર્મ ભૂલે નથી ધર્મ. એ ભાઈ પૈસા વાળા એમ કે બે પાંચ લાખ અહીં આપો તમારું નામ એ રે ને તમને ગતિ હારી મળે. કઈ ગતિ પ્રભુ? એમાં કદાચ રાગ મંદ કર્યો હોય તો કે છે કે મલિન થઈ મલિન માની. હે હા હા, ધીરભાઈ આવું છે ભગવાન. હા હા હા, નિર્મળાનંદ નિર્વિકલ્પ પ્રભુ અંદર બિરાજે છે. એ તો કયું નતું એક વાર નાટકનું મત વડોદરાનું 64મી સાલની વાત કરી છે. વડોદરા નાટક માર લેવા ગયેલ દુકાનનો સંમત 64ની વાત છે. 18 વર્ષની ઉંમર હતી, આ તો 90 થયા, 72 વર્ષ પહેલાની વાત છે. માલ લઈ ગયે દુકાનનો, ઘરની દુકાન ને માલ માલ લઈ જો રાતે નવરાત્રી ને જોવાઈ ગયા નાટક. એમાં અંશુયાનું નાટક, એ અંશુયાને દીકરો થયો અને પછી એને ઝુલરાવે છે, વાત કરી છે એક વેરી. આ તો 72 વર્ષ પહેલાની વાતો, એવી વાતો નાટકમાં હતી. હા હા, અરે રે, અત્યારે સંપ્રદાયમાં સાંભળવું મળે નહીં, એ નાટકમાં એવું હતું. બેટા તું નિર્વિકલ્પ છો, આ શબ્દો હતા હો નાટકમાં, ચોપડી લીધી હતી. આમ તો મારે તે પહેલેથી એવી કોઈ તમે શું બોલો છો કઈ અમને ન સમજાય કે નાટક તમે લાવો તમારી ચોપડી, પૈસા જો ભાઈ, 12 આનાની ટિકિટ ને 12 આનાની ચોપડી. આ તો 100 સાલની વાત છે. એમાં બોલો મારી બા એની આમ ભૂલરાવે. હા હા હા, બેટા તો નિર્વિકલ્પ છો, ઉદાસીનો છો, શુદ્ધો છો, બુદ્ધો છે એમ યા. હા હા હા, બેન કે છે કે ભાઈ, હા હા, તું તો નિર્મળાનંદ આનંદ ઘન છો ને, એને આ કજાતના મલિનતા માની ભ્રમણામાં છેતરાઈ ગયો છો તું. હા હા હા, બાયના 5-25 હજાર કે 2000 માં છેતરાય જાય તો એમાં કઈ કોઈ રમણીભાઈ તમારે હું કરોડપતિ બન્યા ભાઈ 5-5 હજાર માં ફેસન ના ગણતરી શો હતો અહીંયા, તો આ મોટો છેતરાન છે અહીં. હા હા હા, અરે પ્રભુ પવિત્રતાના પિંડની અંદર નાનામાં નાના રાગની વૃત્તિને પોતાની મદિન કરી, જાણે હું મદિન થયો એમ માની છેતરાઈને બ્રહ્માંડમાં ભમી રહ્યો છે. 84ના અવતાર ભગવાન ભગવાનને ભૂલી ભ્રમણામાં ભગવાન પડી અને ભ્રમણામાં ભવના ભવ કરી રહ્યો છે. જેની વાત છે પ્રભુ, વ્રત તો આ છે, સત્ય તો આવું છે. હજી તો પહેલા દર્શન શુદ્ધિની વાત છે, દર્શન શુદ્ધિ થયા વિના એને વ્રત ને તપ ને ભક્તિ ભક્તિ બધા મીંડા છે. રણમાં પોક છે, રણમાં પોક મૂકે એ કોઈ સાંભળે નહીં અને એની પોક પૂરી થાય નહીં. એમ આત્માના દર્શન શુદ્ધિ પહેલું આ ચિદાનંદ પવિત્ર પરમાત્મા એવો અંદર અનુભવ વિના એ એક નાનામાં નાની વૃત્તિને એના વડે હું મલિન થયો અને મલિન માની છેતરાઈને ભ્રમણામાં ભમી રહ્યો છે. હા હા છે, ભ્રમણામાં છેતરાઈ ગયો છે. હા હા, હરીસાની જેમ જાતિય તો સ્વચ્છ છે, અહીસાની જાત તો સ્વચ્છ છે, અહીસામાં કોઈ મલિનતા કદી આવતી નથી. આ એમ અહીસાની જેમ જાતિ અને ચૈતન્ય જાતિ આત્માની જાત ભગવાન સ્વરૂપ પ્રભુની જાત સ્વચ્છ છે. પ્રભુ તું સ્વચ્છ છો, સ્વચ્છ છે એમ નથી કીધું, સ્વચ્છ છો એમ કીધું છે. પ્રભુ આ સ્ત્રી શરીર આદિ ઉપરના નજો, અંદરના રાગ આદિને નજો, એ રાગ આદિને મલિન કરું માનીને ભ્રમણામાં ભમી રહ્યો પ્રભુ. એક વાર ભૂલી જા ભ્રમણાને અને ભૂલીલા ને ભગવાન ને યાદ કર અંદર. હા હા હા, એ ભગવાન સ્વચ્છ છે. અહીં સ્વચ્છ છે એમ નથી કીધું, સ્વચ્છ છો પ્રભુ, તું સ્વચ્છ છો. સુરતાળી શક્તિ છે ને આત્મામાં, અનંતી અનંતી ગુણ રૂપ શક્તિ છે. શક્તિ કહો, ગુણ કહો, સત્નો સત્વ કહો, જેમ સાકરનું સાકરપણું, સાકર એ સત ને એનું સાકરપણું, એનું પણું એટલે ગુણ છે. એમ ભગવાન સત છે, એનું સત્પણું એટલે ગુણપણું, આનંદ ને જ્ઞાન આદિ અનંત ગુણનું ગુણપણું છે. આહા, એવી જાતિને નિર્મળાના ભંડારને ઓળખ. આહા, છે હરીસાની જેમ જાતિ સ્વચ્છ છે એમ નિર્મળતાના ભંડારને ઓળખ. પ્રભુ તો નિર્મળ ભંડાર. આહા હા હા, કેમ બે આખો દી મુશાલજી, આખો દી પૈસામાં પૈસામાં મકાન ને ગુણ. આહા, અરે જેને જે હોય પ્રભુ અંદર રહી ગયો છે ભાઈ. આહા, એ સવારમાં તો ઘણું આવ્યું હતું, જરાય ગયા હતું, હજી થોડું કાલે આવશે. એ તો બધા પદાર્થો રાજવાદીનો વિકલ્પ, અને પરમાત્મા પોતે પંચ પરમેશ્વરી એ પ્રભુ તારા જ્ઞાનનો તો પર જ્ઞેય છે. એને ઠેકાણે તેના પરતર્પના વલણથી જે વૃત્તિ થઈ, એ વૃત્તિ માયી છે, મલિન થઈને તું માની છેતરાઈ ગયો. તારી જાતને તે ઓળખી નહીં, તારી જાતમાં તને ભાત પાડતા આવડી નહીં. હા હા હા, એ છેતરાઈ ગયો છે. અરીસાની જેમ જાતીએ તો સ્વચ્છ છું, નિર્મળતાના ભંડારને ઓળખ. તો એક પછી એક નિર્મળતાની પર્યાયનો સમૂહ એ શું કે છે? ભગવાન અંદર નિર્મળ આનંદ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકના છે. ભગવાનનું જ્ઞાન બધાને જાણે, ત્રણ કાળ ત્રણ લોકને. ભગવાનના જ્ઞાનમાં પ્રભુ તારો આત્મા એવો જણાણો છે. તારો આત્મા હો, પુણ્યપાપના પરિણામ એ પુણ્યપાપના તત્વો તરે જાણ્યા, શરીરને કર્મને અજીવ તત્વો તરને પ્રભુએ જાણ્યા, પણ તારું જે તત્વ છે એને ભગવાન તો નિર્મળાનંદ જાણ્યું છે. સમજાય છે? કઈ એ નિર્મળતાની, નિર્મળતાના ભંડારને ઓળખ. તો એક પછી એક નિર્મળતાની પર્યાય શું કે છે? નિર્મળથી ભરેલો ભગવાન, એની જો તને દ્રષ્ટિને સ્વીકારને સત્કાર થયો તો એક પછી એક નિર્મળ પર્યાયનો સમૂહ પ્રગટ થશે. કારણ કે પ્રભુ તદ્દન નિર્મળ પિંડ છે, અનંત નિર્મળ ગુણની શક્તિનો ભંડાર છે. તો તેના ઉપર દ્રષ્ટિ જતા તારામાં નિર્મળ પર્યાયનો સમૂહ એક પછી એક જોયો. નિર્મળતાના ભાવ તો એક પછી એક નિર્મળતાના પર્યાયનો સમૂહ, એક જ પર્યાય ઉઘડશે એમ નહીં. કેમ કે ભગવાન આત્મા તો પ્રભુ અનંત ગુણનો સાગર છે ને, તો એની દ્રષ્ટિ જો કર તો જેટલા ગુણો છે તેની એક પછી એક પર્યાયનો સમૂહ, એ અનંત પર્યાયનો સમૂહ પરિણામમાં અવસ્થામાં એક એક પર્યાય પ્રગટ થશે એમ ન કહ્યું. સમજાણું? કાંઈ એક પછી એક નિર્મળતાની પર્યાયનો સમૂહ પ્રગટ થશે. એ શું કહ્યું? પ્રભુ તો અનંત 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 અનંત, એની કોઈ અનંતના અનંતની સંખ્યા નહીં, એટલા અનંતા ગુણનો ભંડાર પ્રભુ તું. એવા અનંતા ગુણને ધરનારને જો ઓળખ તો તારી વર્તમાન પર્યાયમાં એક પછી એક પર્યાયનો સમૂહ પ્રગટ થશે, એક પછી એક પણ પર્યાયનો સમૂહ પ્રગટ થશે. આ હા હા, જેને શ્રીમદે સર્વગુણાથી સંકેત કર્યું છે, જેને કુડનમલ રસપૂર્ણ ચિઠ્ઠીમાં, રસપૂર્ણ ચિઠ્ઠી છે ને આપણે મોક્ષ માર્ગ પ્રકાશમાં પાછળ સાધી છે, એમાં એમ કહ્યું છે જેને આ આત્મા નિર્મળાનંદ પ્રભુ એનો જ્યાં અંતર્મુખ થઈને સ્વીકાર થયો તેને એક દેશ અનંત ગુણોનો એક દેશ પ્રગટ બધાનો થશે, એના સમૂહ કીધો છે. શું કહ્યું ફરીને? ભગવાન આત્મા એક રૂપ હોવા છતાં એની ગુણને શક્તિનો સ્વભાવ અનંત છે, સંખ્યા અનંત છે. એ અનંત ગુણના ભંડારને જો નજરમાં લીધો, આ હા હા, નિર્મળાનંદના નાથને નિર્મળ પર્યાય નજરમાં લીધો તો પર્યાયનો સમૂહ જેટલા ગુણો છે તેટલા બધાની પર્યાયનો સમૂહ એક પછી એક, એક પછી એક વૃદ્ધિને પામીને સમૂહ પ્રગટ થશે. હા હા હા, લોકો એમ નથી કહેતા કે ધન રડે ને ઢગલા થાય, બાથરૂમ કરે છે ઢગ નથી પૂન હોય તો થાય, નથી મરી જાય ન થાય, તો લોકો એમ કહે કે ધન રડે તો ઢગલા થાય. એમ ચૈતન ધન અનંત ગુણોનો ભંડાર જેમાં મલિનતાનો અંશ નથી એવા નિર્મળાનંદનો જો દ્રષ્ટિ કર તો જેટલા ગુણો છે તેટલી જ પર્યાયનો સમૂહ તારી પ્રગટ દિશામાં આવશે. હા હા હા, ભલે પહેલી પૂર્ણ નહીં આવે પણ એક પછી એક એમ કીધું ને, પહેલી અનંત ગુણમાંથી નિર્મળ પર્યાય ભલે અનંત આવે પછી, પણ પછી બીજી આવશે, પછી ત્રીજી આવશે, એક પછી એક વધતી વધતી નિર્મળ પર્યાય આવશે. બે જોગ્યા પછી પૂનમ થી ત્રણ પાંચમ થયા જ કરશે એમ આ ત્રણલોકના નાથને અંદર જો પકડ્યો સમ્યક દર્શનથી. હા હા, તો જેટલા ગુણની સંખ્યા છે તેટલી જ એક સમયની પર્યાયમાં અનંતી પર્યાયનો સમૂહ નિર્મળ પ્રગટ થશે, અને તે એક સમયમાં પ્રગટ થશે બીજે સમય વિશે નિર્મળ અનંત સમૂહ, એ અનંત સમૂહ હો, ત્રીજ સમય અનંત સમૂહ, ચોથે અનંત સમૂહ, એમ પૂર્ણ પૂર્ણ અનંત ગુણની પર્યાયનો સમૂહ એક પછી એક પ્રગટ થતા પૂર્ણ દિશા થઈ જશે. પૂર્ણ દિશા થતા તમે કેવું જ્ઞાન થઈને દેહથી છૂટી જશે. આવી વાતો ગાંડા ઘેલા જેવી લાગે કે આ ધ્યાન આ બધું કરી વ્રત કરવા ને તપ કરવા દાનનું તો આવતું નથી. બાપુ દાન તો એને કહેવાય સંપ્રદાન, સંપ્રદાન છે નામમાં, એક સંપ્રદાન નામનો ગુણ છે, સમજ્યું છે. સંપ્રદાન એટલે આત્મામાં જેટલી શક્તિઓ છે એમાં એક સંપ્રદાન નામની શક્તિ છે કે જેથી તે અનંત ગુણમાં એ સંપ્રદાનનું રૂપ છે કે જેથી તે અનંત ગુણના નિર્મળના નાથને જ્યાં દ્રષ્ટિમાં લીધો એથી તેની પર્યાયમાં નિર્મળ પર્યાય થઈને પોતે લીધી ને પોતે દીધી, પોતે પાત્ર ને પોતે દાતા. સંપ્રદાન છે શક્તિ છે સંપ્રદાન, વ્રમ ઘણું થઈ ગયું છે. સંપ્રદાન નામનો એક ગુણ છે આત્મામાં કે જે ગુણ એવા આનંદ ગુણનો ધરનાર જે ભગવાન એને જો તું પકડ તો આનંદ ગુણની પર્યાય વર્તમાન સમયમાં તને પ્રગટ થશે સંપ્રદાન દાન તરીકે. એ પર્યાય લેનારને અનંત પર્યાય થશે તે લેનાર, તુનો તું લેનારને તુનો તું દેનાર, તુનો તું પાત્રને તુનો તું દાતા. બીજાને હાર પાણી આદિ દેવાય તો વિકલ્પ છે કે મુનિને હાર, તીર્થંકર જેવા સદમસ્ત હોય એને પણ જયારે આરદાન આપે તો પણ એ શુભ ભાવ છે. સંસારનો અંત આવે એ સાધન નહીં, એ શુભ ભાવ છે. અહીંયા કે છે કે તને નિર્મળ ભંડાર ભર્યો છે, એના તરફ જો તારી નજર સ્વદ્રવ્યમાં જાય તો પર્યાયનો સમૂહ પ્રગટશે. અંદર જ્ઞાન ને આનંદ આદિની નિર્મળતા જ ભરેલી છે. શું કે છે? પ્રભુ તારે સત્તામાં, તારા હોવાપણામાં, તારા તત્વની મોજૂદગીમાં આનંદ જ્ઞાન આદિની નિર્મળતા ભરેલી છે. કેમ બે આ ધૂળ આદિ નવરા થાય ત્યારે કે છે અંદર જ્ઞાન ને આનંદ આદિ નિર્મળતા ભરેલી છે, છે તેમાંથી આવશે. પ્રાપ્તની પ્રાપ્તિ છે. કુવામાંથી જે આવે એ અવેડામાં એ જાત આવશે. કુવામાં મીઠું પાણી હોય તો અવેડામાં મીઠું આવશે. કુવામાં ખાવું હોય સમુદ્ર નો તો અવેડામાં ખાવું આવશે. આ તો નિર્માનંદનો દરિયો ભગવાન છે. હા 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 હા, એની શ્રદ્ધા ને જ્ઞાનમાં જાણ તો અંતરથી અનંતી નિર્મળની પર્યાયનો સમૂહતન એક પછી એક પ્રગટ થશે. હા હા હા, કેમ કે અંદર તો જ્ઞાન ને આનંદ આદિની નિર્મળતા જ ભરેલી છે. એ બાશી થઈ ખાંસી ખાંસી હવે એના પછી છાશી. અરીસામાં જેમ પ્રતિબિંબ પડે આ લખેલા બુ છે. અરીસામાં જેમ સ્વામીજી અગ્નિને બરફ, અગ્નિની જ્વાળા આમ થાય અને બરફનો ઢગલો ઓગળીમાં ઓગળતો જાય એવું અહીં દેખાય અંદર. પણ એ કઈ અગ્નિને બરફ નથી દ્યા, એ તો અરીસાની સ્વચ્છતા છે. અરીસામાં અરીસાનું અસ્તિત્વ છે. અરીસામાં અગ્નિ ને બરફનું અસ્તિત્વ હયાતી નથી. આવી વાતો જેની છે થોડી થોડી વાતો કરે જ કે છે બે ભાઈ હોય પછી એમ કહો કહેતો છું. હા હા હા, અરીસામાં જેમ પ્રતિબિંબ પડે. પ્રતિબિંબ કેમ કેવું કીધું કે સામી ચીજ છે બિંબ કહેવાય, અને અરીસામાં જે સ્વચ્છતામાં જણાય તેને પ્રતિબિંબ કહેવાય. પ્રતિબિંબ એટલે જેવું ત્યાં છે બિંબ એવું અહીં થાય એને પ્રતિબિંબ કહેવાય. અરીસામાં જેમ પ્રતિબિંબ પડે તે વખતે જ તેની નિર્મળતા હોય છે. ભલે પ્રતિબિંબ પડે પણ અરીસો તો નિર્મળ છે તે સમયે. હરીસો કે અગ્નિ ને બરફ જેમ થઈ નથી ગયો ત્યાં. હા હા હા, આ તો અરીસાનો દર્શન દઈ અને પછી વાત કરે છો. હા હા, ભાઈએ તો દરદૃષ્ટિમાં નાખ્યું છે કે અરીસાની પર્યાયમાં આ બધું દેખાય છે. અરીસાનું દોળ છે એ તો પર્યાયથી ભિન્ન છે. શું કહ્યું એ કે અરીસો જે છે એમાં બે પ્રકાર, એક ઉપરની અવસ્થા હલપ અને એક ત્રિકાળી કાયમ રહેનારું દોળ. ધ્રુવ દોળ અરીસાનું ધ્રુવ દોળ એકરૂપ રહેનારું અને એક અવસ્થાનું થવું પરણવું એની પર્યાય. એ બધું જે જણાય છે એ પર્યાયમાં સ્વચ્છપણે તે પોતાની અવસ્થા છે, દળમાં નહીં. આવી વાતો દળ ને અરીસો, ભગવાન તારી મોટપનો પાર નથી, પ્રવૃત્તિ મોટપ તે સાંભળી નથી. આ વિકલ્પા અતીત, એને વાણીથી અતીત એને કઈ રીતે કહેવું, એને ઉપમા પણ શું દેવી, એની ઉપમા એને લાવવું પડે. એ કેવો કે એના જેવો, એવો જ એ આત્મા અરીસામાં જેમ પ્રતિબંધ તે વખતે તેની નિર્મળતા હોય તેમ એ તો દર્શન થયો. વિવાહ પરિણામ વખતે જ ભલે કે જે વિવાહ વિકાર થયો વિકલ્પ તે વખતે તારામાં નિર્મળતા ભરેલી છે, એ વિકલ્પમાં તું આવી નથી ગયો. હા 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 એ અરીસો અગ્નિને બર્ફમાં નથી આવી ગયો. અરીસ અગ્નિ જ્વાળામાં થાય અને બર્ફ ઓગળતું જાય અંદર અંદર થાય એમાં દેખાય નથી. એ અરીસો ત્યાં ગયો નથી તેમ અરીસામાં એ ચીજ આવી નથી તેમ વિભાવ પરિણામ વખતે વિભાવના પરિણામ વખતે વિભાવ સ્વભાવમાં આવ્યો નથી તેમ સ્વભાવ વિવાહમાં આવ્યો નથી. મારે આજે વાત છે બેનના વચનામૃત છે. અરે આ તો જેને બાપા જન્મ મરણના અંત લાવવા હોય એની વાત છે, બાકી તો બધા દિન ગુમાવે છે. દાદા જાય છે વખત બાપા પ્રાણા આઈ કે છે વિભાવ પરિણામ વખતે જ જેમ અરીસામાં પ્રતિબિંબ પડે તે વખતે પણ અરીસો તો નિર્મળ છે એમ ભગવાન આત્મા ચૈતન અરીસો ન્યાયકની જળહળ જ્યોતિ અરીસો એને વિકલ્પને કાળે પણ વિભાવને કાળે પણ પ્રભુ તો તે નિર્મળાનંદ છે. વિભાવ સંબંધીનું આ જ્ઞાન એ પણ પોતાથી થયેલું નિર્મળ છે. વિભાવમાં તે જ્ઞાન ગયું નથી. સમજાય છે કાંઈ? એ વિભાવ વિકલ્પ થાય પણ પાપનો એ વખતે પણ પ્રભુ છે એ તો નિર્મળ જ છે. નિર્મળપણું જે છે એ વિભાવમાં આવી નથી ગયું અને વિભાવને જાણે છે એ વિભાવને જાણતો નથી. એ વિભાવ સંબંધી પોતાની જ્ઞાનની પર્યાયને પોતાની પરની પર સંબંધીનું જ્ઞાન પોતાનું તેને જાણે છે. હા 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 પડે ભાઈ, હું વિચાર નહીં કરો. અત્યારે ફેરફાર બહુ થઈ ગયો, ઘણો થઈ ગયો છે. બહાર ના આ કર્યું નાને કરી દો, નાનું કરી દો, બીજાને સમજાવી દો, બીજાને આ કોણ સમજાવે પ્રભુ? આ હા હા એ તો વાણી ને કાલે વાણી આવે. આ હા 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 વિકલ્પ ને કાલે વિકલ્પ આવે છતાં નિર્મળ જ્ઞાન તે વિકલ્પ રૂપે થયું નથી. ધીર જ્ઞાની ની આ વાત છે. જેને રાગ ને પરથી ભગવાનને ભીન ભાવ્યો છે ચૈતન્ય, તેના ચૈતન્યના જ્ઞાનમાં આનંદમાં વિભાવ આમ છે એ દેખાય જ્ઞાનમાં થયો એ વખતે પણ પોતે નિર્મળ છે. અરીસાનું જેમ પ્રત્યે તે વખતે પણ તે નિર્મળ છે એમ વિભાવ વખતે પણ પ્રભુ તો નિર્મળ, એની દ્રષ્ટિમાં નિર્મળતા આવતી નથી. એની દ્રષ્ટિ વિભાવ ઉપર પડી છે એકની. દ્રષ્ટિમાંથી વિભાવ ઉપરથી ઉફાવીને અંદર બાંધી જાય તો વિભાવ કાળે પણ પોતે વિભાવનું જ્ઞાન પોતાથી થયેલું એવું નિર્મળ માં પોતે રહ્યો છે એ વિભાવમાં આવ્યો. વિવાહ વખતે જો છે ને એકાંત ન કહું ને એકાંત કીધું. ઉંડામાં એમ હતું અરીસાની જેમ પ્રતિબિંબ પડે તે વખતે જ તેની નિર્મળતા હોય તેમ વિવાહ પરિણામ વખતે જ વસ્તુ સ્વભાવ તરફ જો તારી નજર જાય તો તે વખતે જ તું નિર્મળાનંદ છો. વિભાવની ભૂમિકાની સ્થિતિ વખતે પણ તેને જાણનારો તને જાણનારો એવું જ્ઞાન રૂપે નિર્મળ છો. સમજાય છે? કઈ તારી દ્રષ્ટિ ચૈતન્ય નિર્મળતાને ન જોતા ન્યાય હતો. નિર્મળ છો છતાં કેમ જે દેખાતો નથી? વિભાવ વિકાર ને કાળે પણ પ્રભુ તો નિર્મળ જ અંદર છે, એ કેમ દેખાતો નથી? કેમ તેને નિર્મળ કલાકમ લક્ષમાં આવતો નથી? કે તારી દ્રષ્ટિ ચૈતન્ય નિર્મળતાને ન જોતા શું કહ્યું? પુણ્યને પાપનો વિભાવ થયો એ કાળે પણ આત્મા તો નિર્મળ છે, પણ તારી દ્રષ્ટિ ચૈતન્ય નિર્મળતાને ન જોતા. દ્રષ્ટિ એવી સૃષ્ટિ, તારી દ્રષ્ટિ નિર્મળ છે અંદર વસ્તુ તેને ન જોતા વિવાહમાં તન્મય થઈ જાય છે. એવી જેની વાતો છે, પુણ્યને પાપના ભાવના અસ્તિત્વ કાળે પણ આત્માનું અસ્તિત્વ તો નિર્મળપણે ભરેલું પડેલું છે, પણ એ નિર્મળતા ઉપર દ્રષ્ટિ ન પડતા એકલી વિભાવ ઉપર દ્રષ્ટિ હોવાથી તેમાં તન્મય થઈ જાય છો. એ રાગ તે હું, રાગને જાણનારો જુદો છે, હું નહીં, હું છું એ હું નહીં, અને હું નથી તે હું છું. આવું છે વિતરાગ તીર્થંકર દેવ સરોજી પરમાત્મા, એની દેવધનીના ઉપદેશની શું વાતો કરવી? એની વાત તો ગંધર્વો જે રૂચે રચે એના શબ્દોના ગહનતાની વાતો અગાધ છે. આઈ કે છે, તારી દ્રષ્ટિ નિર્મળ હોવા છતાં વિભાવને કાળે, વિભાવને કાળે નિર્મળ હોવા છતાં તારી દ્રષ્ટિ નિર્મળતા ઉપર ન હોવાથી વિભાવપણે તન્મય થઈને હું રાગરૂપ છું એમ તું તને માને ને જોવે છે. આટલું કામ બહુ નિર્મળતાને ન જોતા વિભાવમાં તન્મય થઈ જાય છે. બીજી ભાષા એ કહીએ તો વિભાવને કાળે દ્રવ્યને ન જોતા, દ્રવ દ્રષ્ટિ ન કરતા પર્યાય દ્રષ્ટિમાં વિભાવમાં તન્મય થઈ જાય છે. સમજાય છે? કઈ ભગવાન આત્મા નિર્મળાનંદનો નાથ અંદર પ્રભુ અને વિભાવ વિભાવના સ્થાનમાં છે, એના કાળમાં ને એના ક્ષેત્રમાં સ્થાનમાં છે, એનું ક્ષેત્રભિન્ન છે. આ તો નિર્મળ છે એનું અને સ્વનો જાણનારું નિર્મળાનંદ પ્રભુ છે, પણ નિર્મળ ઉપર દ્રષ્ટિ નહીં હોવાથી તેને ન જોતા વિભાવને જોઈને વિભાવ સાથે એકમેક થઈ જાય. આ એનું નામ સંસાર છે, એનું નામ મિથ્યાત છે, અને એનું નામ પરિભ્રમણનું કારણ છે. આમ છે. તે તન્મયતા છોડ, પાછું કહીને તો છોડવાનું કેમ છે ને? એનો સ્વભાવ તો એ છે ને, ઊંધું સમજાવીને પણ મુદ્દામાં રાખવો છે એમ છે. તે પ્રભુ તારી પાસે નિર્મળાનંદ ભગવાન પીળ્યો છે ને અંદર, એની નજરો કર અને વિભાવને માંથી નજરો છોડ, દરિયાય દ્રષ્ટિ છોડ ને દ્રવ દ્રષ્ટિ કર, એમ ભાષા ટૂંકી આમ છે. અજ્ઞાની દ્રવ્યની દ્રષ્ટિ છોડી અને પર્યાયના વિભાવની દ્રષ્ટિમાં તન્મય થાય છે. જ્ઞાની વિભાવની પર્યાય દ્રષ્ટિ છોડી ત્રિકાળ આનંદનો નાદ ભગવાન એને દર્વ દ્રષ્ટિમાં તન્મય થાય છે. આ તેને સંકેતી અને જ્ઞાની કહેવામાં આવે. સમજાણું કાંઈ સાસી પછી કેવું છે? હો હા તો એમ એક વાર નિર્ણય કર કે છે બતાવી મોજુદગી પ્રભુ ચૈતન્ય હયાતી પ્રભુ ચૈતન્ય મોજુદગી સત્તા અનાદિ અનંત હું છું તેને આદિ નથી છું તેનો નાશ નથી હું વર્તમાન સૌથી મારા અતિકાળી સ્વભાવથી ખાલી નથી. આ લીધા હું અનાદિ આનંદ મુક્ત છું. આ બધું કીધું છે ને 14-15 ગાથામાં. સમુદ્ર 15 ગાથામાં કયું છે સંકુંદાજ? જે પસૈ અપાણમ, જે કોઈ આત્માને અબદ્ધ દેખે, રાગના સંબંધ વિનાનો દેખે, અબદ્ધ કહેતા જ મુક્ત દેખે, તેણે જૈન શાસન જોયું. સુંદર ગાથા. જો પસૈ અપાણમ અબદ્ધ પુઠંગ અનન્યમ અસંયુતમ અપદે સંત મજમ પસૈ જન શાસન સર્વમ. 15મી ગાથા છે. જેણે આ ભગવાનને મુક્ત જોયો, અને એક કલશમાં તો મુક્ત એ છે શબ્દ પીડ્યો છે. અબદ્ધ કહો કે મુક્ત કહો કેમ બે, ભગવાન અંદર આત્મા પૂર્ણાનંદનો નાથ અબદ્ધ છે, રાગના સંબંધના બંધ વિનાનો છે. એને પોતાના સ્વરૂપના સ્વના સ્વામીપણાનો સંબંધ છે. એને રાગને પરના સ્વસ્વામીપણાનો સંબંધ નથી. સમજાણું કઈ? હું અસ્થિશીર કરી 73 ગાથમાં હું વ્યાખ્યા મોટી કરી. હું એક અનાદિ આનંદ મુક્ત છું. વસ્તુ છે તો સર્વ આવરણ રહીત ત્રિકાળ છે. એ તો એક સમયની પર્યાયમાં રાગનો, એક સમયની પર્યાયમાં રાગનો સંબંધ. વસ્તુ છે તો ત્રિકાળ મેરાવન પડી છે, જેવું પડે પણ પ્રભુ માર્ગ આ છે, એ કરવો પડશે. પ્રભુ દુઃખમાંથી છૂટવું હોય તો, બાકી તો દુઃખ ભોગવી રહ્યો છે. અનાદિ આનંદ મુક્ત છું કેમ બે, હું મારી સત્તા મારી મોજુદગી મારી હયાતી અનાદિ આનંદ મુક્ત છું. રમણી ભાઈ આવું છે ભગવાન. મુખ્યમંત્રી અનાદિ આનંદ મુક્ત છું. વેપાર બધા લોટાના પડવાના. આટલો મોટો રામુ લપસુંદર વેપાર ને ધંધા ને છોકરા ને નોકરો આ કે હું તો મુક્ત છું. બાપુ એને દ્રષ્ટિનો બદલો કેટલો કરવો પડ્યો. જેને પોતાના નાથ સિવાય બીજી બધી ચીજોના અસ્તિત્વથી દ્રષ્ટિને ઉઠાવી પોતાની હયાતી વાળું તત્વજી અનાદિ અનંત નિત્યાનંદ પ્રભુ એની હયાતીની નજરો કરીને એની હયાતી સિવાયની બીજી હયાતીઓ અનંત અનંત પથારો પડ્યો છે, એ બધા ઉપરથી દ્રષ્ટિ ઉઠાવી લીધી છે. સમજાય છે કે આ ઝીણું પડે પણ બહુ સાંભળે છે, લોકો સાંભળે છે, શાંતિથી સાંભળે છે. આવી વાતું બાપા શું કહીએ, આવીને પીડ્યા છે આડે ક્યાંકથી ક્યાંક. ભગવાનના વેરો પીડ્યા અને ભરતમાં આવી પીડ્યા છે બાપા. તો આ બધી ભગવાનના ઘરની વાતું છે ભાઈ, સમજાણું કઈ. અખંડ એક અનાદિ આનંદ મુક્ત છું, મને રાગનો સંબંધનો સ્પર્શ પણ થયો નથી. અરે રે, આ બાપુ દ્રષ્ટિ પડે ત્યારે દ્રષ્ટિની સૃષ્ટિ જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. જો અનાદિ આનંદ મુક્ત એવી દ્રષ્ટિ કર તો પર્યાયના સંકેતની સૃષ્ટિના ઉત્પત્તિ થાય, અને જો વિકારની દ્રષ્ટિ કર તો વિકારની સૃષ્ટિના વિકાર ઉત્પન્ન થાય. હા, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, જેવી દ્રષ્ટિ એવી ઉત્પત્તિ, સૃષ્ટિ એટલે ઉત્પત્તિ. જો ભગવાન અનાદિ આનંદ મુક્ત છો એવી દ્રષ્ટિ કર પ્રભુ, આ તો સૃષ્ટિ નામ તારી પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન આનંદ આદિનો સ્વાદ આવશે. એની સૃષ્ટિ છે, એ દ્રષ્ટિ એવી સૃષ્ટિ છે. પણ જો વિભાવની દ્રષ્ટિ કરી, પુણ્યને પાપ હું છું એવી દ્રષ્ટિ કરી તો તેની સૃષ્ટિ મિથ્યાત્ની ઉત્પન્ન થશે. સમજાય છે કાંઈ ભોગીભાઈ, આવી વાતો છે. અરે આવી વાત છે, હું અનાદિ આનંદ મુક્ત એમ શુદ્ધ આત્મદર ઉપર દ્રષ્ટિ દેતા જોયું, એમ શુદ્ધ ભગવાન આત્મદ્રવ્ય ઉપર દ્રષ્ટિ દેતા શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે, બીજે કોઈ બાયના ઉપાયથી પ્રગટ થતો. દ્રવ તો મુક્ત છે, જોયું હવે કીધું, વસ્તુ તો મુક્ત છે, સર્વ આવરણ રહિત છે, અખંડ આનંદ પ્રભુ છે અંદર. ચૈતન્ય જ્યોતિ જળ હળ જ્યોતિ જેનું સત્તાની હયાતી મુક્ત સ્વરૂપ છે. ફક્ત માનતું માન્યું છે કે રાગથી હું બંધમાં છું, એની માનતા છે, એ માનતા પણ દરેમાં કઠી નથી. સમજાય છે કાંઈ. એથી કે છે હું દ્રવ તો મુક્ત છે, મુક્તિની પર્યાયને આપવો હોય તો આવે. દ્રષ્ટિનો જ્યાં વિષય ત્રિકાળ છે ત્યાં દ્રષ્ટિ પડી, હવે મુક્તિની પર્યાય આવી હોય તો આવે. મારે હું તો દેહની મુક્ત છું. દ્રષ્ટિમાં જે મુક્ત છું એમ જે આવ્યો એટલે એની પર્યાય મુક્ત તો થશે, પણ તેના ઉપર એનું જોર નથી. મુક્તિની પર્યાય ને આવું હોય તો આવે. આમ દ્રવ પ્રત્યે આલંબન અને પર્યાય પ્રત્યે ઉપેક્ષા વૃત્તિ થતા સ્વાભાવિક શુદ્ધ પર્યાય પ્રગટે જ છે. પ્રજ્ઞા વિના રહેતી એનું નામ આનંદ અને એનું નામ મોક્ષનો માર્ગ છે. વિશેષ કહેશું.